આ ચોથા આલ્બમમાં છઠ્ઠી દ્રષ્ટિની ગાથા 3 નું વિવરણ છે.
એટલે પાંચમી દ્રષ્ટિમાં જીવ આવે અને છઠ્ઠી દ્રષ્ટિની પહેલા એ અવસ્થાની અંદર એને આ ગુણો પ્રાપ્ત થાય છે. અને આ બધા ગુણો છે એ આત્મિક ગુણો છે, સાધકના ગુણો છે, યોગીઓના ગુણો છે. અને આ બેઝ એવો છે એનો, ગુણોનો, કે જે ક્ષપક શ્રેણી માંડેલા નિષ્પન્ન યોગીઓ, નિષ્પન્ન યોગી એટલે જેને આ યોગ દશા પરિપૂર્ણ પ્રાપ્ત થઈ છે કૈવલ્ય દશામાં, એના ગુણોની શરૂઆત અહીંથી થાય છે. અને અહીંથી જે પ્રમાણમાં, જેટલી શુદ્ધતામાં, જેટલી પૂર્ણતામાં થાય છે, એટલા પ્રમાણમાં તે ગુણો તે અવસ્થાની અંદર પ્રગટે છે. એટલે અહીંયા આજે એ બીજા 6 ગુણોની વાત મૂકી. પહેલો ગુણ મૂક્યો દોષનો નાશ. એ કયા દોષ? તો ભવાભી નંદીના જે દોષો હતા તે દોષો બધા હોતા નથી, એક પણ દોષ હવે રહેતો નથી. લોભ, કૃપણતા, દીનતા, દયાપાત્રતા, માયાવી ગુણો, માત્સર્યતા, ભયભીતતા, નિષ્ફળારંભતા અને અજ્ઞાનતા. પછી પરમ તૃપ્તિ, એટલે બીજાની જે ગુણવત્તા છે એ સહન ન કરી શકે, જોઈ ન શકે. પરમ તૃપ્તિ, એક એક ગુણની અંદર કોઈ વિશેષ પારમાર્થિક દ્રષ્ટિ લેવાની છે. પરમ તૃપ્તિ એટલે એને જે કોઈને કંઈ ન મળ્યું હોય, જેમ કહ્યું ને કે રોગ જાય અને જે આનંદ થાય, દરિદ્રી હોય અને એને ધન પ્રાપ્તિનો જે આનંદ થાય, એમ અહીંયા એને શું આનંદ થાય છે? પોતાના જે ગુણો છે આ બધા દોષ ટળે છે, એ દશા પ્રાપ્તિનો આનંદ થાય છે દોષો જવાથી. અને એમાં પણ વિશેષ કરીને લોભ, સંસારવર્ધક દોષ છે એનો નાશ થાય, એટલે એમાં એને પરમ તૃપ્તિ થાય છે, હર્ષ વિશેષ થાય છે. એવી રીતે વિશિષ્ટ સમતા, આપણે અગાઉ એક મિથ્યા સમતાનું આવતું હતું, આ વિશિષ્ટ સમતા. વિશિષ્ટ સમતા એટલે અહીંયા શું વિશેષ વાત મૂકી છે? વસ્તુની પ્રાપ્તિ જ ન હોય એને સમતા રાખવી, એ તો સેજે છે, એ અજ્ઞાનમૂલક સમતા છે. કારણ કે એમાં વસ્તુની લાલસા નાશ પામી નથી. એટલે આપણી પાસે કાંઈ ન હોય તો આપણે કહીએ કે ના, મારે તો એવું કાંઈ નહીં, એ તો હોય કે, કારણ શું કહે છે, વસ્તુ નથી અને પ્રાપ્ત થાય એવું નથી. એટલે એ જે સમતા છે એ સમતા ભ્રામક છે. પણ અહીંયા તો કે છે, ઉત્તમ પુરુષોને તો વિષયોની હાજરી હોય તો પણ રાગદ્વેષ ન હોય, જ્યારે અજ્ઞાની તો વિષયોની ગેરહાજરીમાં પણ રાગદ્વેષથી પીડાતા હોય, ઝૂરતા હોય. એટલે વિશિષ્ટ સમતાની અંદર કે આવા બધા જ પદાર્થોની વચ્ચે હોવા છતાં પોતાની નિર્લેપતા એટલી બધી છે, સમતા એટલે ઉદાસીન પણ એટલું બધું છે. કૃપાળુ દેવે અપૂર્વ અવસરની અંદર કહ્યું, ભાવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સંભાવ. આ વિશિષ્ટ સમ કે ભાવ કરવા પડે કે મોક્ષ થાય, એ વિશે પણ હવે કોઈ પણ પ્રકારનો એને દ્વંદ્વાત્મક સ્થિતિ નથી. જીવન મરણની વાતમાં પણ અંતિમ સંદેશમાં શું આવ્યું? નહીં એ તૃષ્ણા જેવી આથણી મરણ યોગ નહીં ઈચ્છો, મહાપાત્ર તે માર્ગના પરમ યોગ. આ વિશિષ્ટ સમતા બંને પદની અંદર, અપૂર્વ અવસરમાં અને અંતિમ પદમાં, આ વિશિષ્ટ સમતાનું લક્ષણ. આવી એને સમતા પ્રાપ્ત થાય છે, આવો પરમ સંતોષનો ગુણ દોષના ક્ષયને કારણે ઉત્પન્ન થાય. પછી મૂકી છે ઔચિત્યનું આચરણ, બહુ સરસ મૂક્યું છે. ઔચિત્યનું આચરણ એટલે જ્યાં જ્યાં જે આચરણ કરવાનું છે એ તો એ કરે જ, અવશ્ય આચરે જ. જેમ આગળમાં કહ્યું હતું, આપણે મિથ્યા દ્રષ્ટિની અંદર બીજી દ્રષ્ટિ આવી હતી ત્યારે કે અનુચિત તે હન આચરે, બલા દ્રષ્ટિમાં કહ્યું હતું કે અનુચિત તે હન આચરે. આ જીવ જ્યારે ભલે યોગ દ્રષ્ટિમાં પ્રવેશ કરે છે ત્યારે એને એક વસ્તુ અનુચિત ન આચરી. અને અહીંયા કહ્યું છે પાંચમી દ્રષ્ટિ પછી ઉચિત હોય તે આચરે જ. ખ્યાલ આવે છે? એટલે એ નિષ્ક્રિય થાય, ઉદાસીન થાય, આચરણ શૂન્ય થાય એવું યોગીઓમાં કોઈ દિવસ હોતું નથી. એટલે જે જે પ્રકારના કલ્પ કીધા છે, કલ્પ એટલે આચાર, આપણે ત્યાં કલ્પસૂત્ર આવે છે, એ કલ્પસૂત્ર છે, એ આચાર સૂત્ર છે. મુનિઓના જે જે ગુણસ્થાનક ઉપર જે જે વ્યવહાર અપેક્ષિત છે તે વ્યવહાર તેઓ આચરે છે. નહીતર તો પછી એ એમ કહી દે બધાને શિષ્ય તમારું થવું હોય થાવ, આનું આ થવું હોય, એવી પ્રકારની એની નિષ્ક્રિયતા પણ હોતી નથી અને ઉદાસીનતા પણ હોતી નથી. કેમ કે સંસારમાં કંઈ સાર નથી એમ માનીને એ પોતે નિષ્ક્રિય થઈ જાય. તો કે ના, તે સમયે યથા ભૂમિકા વ્યવહાર, યથા પદવી આચરણા, આ એમનો એક ગુણ હોય છે. જેમ કોઈ આચાર્ય હોય તો એને પાછા પોતાના આત્મકલ્યાણ સાથે શાસનના કામ પણ કરવાના હોય, એ પોતે પોતાને પોતાની સાધનામાં લીન હોય એમ, એના આશ્રયે આવેલા એને જેને શિષ્ય બનાવ્યા છે, ગુરુ દીક્ષા આપી છે, એના કલ્યાણ માટે એને પાઠો આપવા, એને દ્રષ્ટિ આપવી, આ બધું કામ એને હોય છે. એવી રીતે શાસનની પ્રભાવનાનો માર્ગ છે, સમ્યક દ્રષ્ટિનું એક અંગ છે. તો પ્રભાવનાના કાર્યો કરવા, કોઈ મંદિર, કોઈ આચ પૂજા પ્રતિષ્ઠા એવા બધા જે કાર્યો છે એ એમણે કરવાના હોય. ત્યારે એમ કે મારે એમ તમારે કાંઈ લેવા દેવા, તો કે એવું યોગીઓની અંદર હોવું નથી. એને નિષ્ક્રિય થઈ જઈને ઉદાસીન થવાના અને ઉચિત આચરણથી શૂન્ય બની જવાના સંસ્કારો હોય છે એવું આ યોગીઓમાં સંભવતું નથી. હા, એ વ્યવહાર કરે પણ મનથી નિર્લેપ, આ એમના જીવનની વિશેષતા છે. ઔચિત્ય આચરણ જીવનમાં ન હોય તો શું કહે છે, યોગની સફળતા તો દૂર, યોગની દશા પણ હોય નહીં. એટલે જ્યાં સુધી જીવ પૂર્ણપણે અસંગી ન હોય ત્યાં સુધી સંઘમાં હોય તો સંઘને અનુરૂપ અને ઉચિત આચરણ જે છે એ નિર્લેપ બનીને પણ કરે છે. વૈરનો નાશ, અહીંયા વૈરના નાશની કઈ વાત મૂકી છે? પોતામાં વેશ વૈરનો નાશ થાય છે એવું નથી, પણ એનું સાનિધ્ય, એની સન્નિધિ, એની નિશ્રા એ પણ એવી છે કે એમના સાનિધ્યથી જન્મજાત વૈરીઓના પણ વેર નાશ પામે છે. એટલે જ્યાં જ્યાં આવા સિદ્ધ પુરુષો, યોગી પુરુષો વિચરતા હોય ત્યાં જન્મજાત હિંસક એવા ગણાતા પશુ પક્ષીઓ પણ સાથે જ રમતા હોય, સાથે રમતા હોય. એમાં વાઘ બકરીનો ભેદ ન હોય, મોર અને સર્પનો કંઈ ન હોય, એ બધા ત્યાં એ આયુષ જ્યાં સુધી એનું પ્રભાવ ક્ષેત્ર હોય ત્યાં બધા હોય. તો આ એક અહિંસાની એક આપણે ત્યાં યુક્તિ કીધી છે કે સાચો અહિંસક કોણ? તો કે જેના સાનિધ્યમાં જન્મજાત વૈરવાળા પ્રાણીઓ પણ પોતાના હિંસક ભાવને ત્યજી દે છે, ભૂલી જાય છે, આવો જેનો પ્રભાવ છે એ યોગી સાચો અહિંસક છે. તો એટલે મહાત્મા પુરુષોના જ્યારે કોઈ એવા ચિત્રો દોરવામાં આવે છે ત્યારે પણ એવી રીતે દોરે કે એની અંદર એ પ્રકારના જુઓ આવા વેર રાખનારા જન્મો જન્મ એ પણ ત્યાં પ્રેમ ભાવે વિચરે છે. આ એનું લક્ષણ છે, એનો વેરનો નાશ. એટલે એના પરિચયમાં આવનારા પણ એને કોઈ પણ પ્રકારનું જે છે દુષ્ભાવ એવો એના સાનિધ્યમાં આવનારને પણ આવો પાપી ભાવ થાય નહીં. મહાત્માના સાનિધ્યમાં આવે તો આ એની મોટી યોગસિદ્ધ છે કે આવા એ અપવિત્ર ભાવમાંથી, અશુભ ભાવનામાંથી રહિત બની જાય છે. એટલે જ આ સત્પુરુષોનું સાનિધ્ય એને આવા જો યોગી મહાત્મા હોય તો યોગી મહાત્માઓના પ્રભાવ માત્રથી જ પરની અંદર રહેલી પાપવૃત્તિ નાશ થાય છે. અને પછી એની છેલ્લું મૂક્યું છે ઋતંભરા બુદ્ધિ. ઋતંભરા બુદ્ધિ, અનુભવથી પ્રાપ્ત થયેલું જ્ઞાન, પોતાના પૂર્વ અનુભવ. એટલે પૂર્વ અનુભવમાં અહીંયા કેવળ જ્ઞાન પહેલાં જે એને આવી અદ્ભુત પ્રભાવ પ્રગટે છે કે પ્રત્યેક દરેક વસ્તુ એને સ્વ અનુભવથી જણાય છે. શાસ્ત્રનો આધાર છે એ વાત હવે પૂરી થઈ. શાસ્ત્ર જે પ્રાતિમ જ્ઞાન શાસ્ત્ર જ્ઞાનની પરાકાષ્ઠારૂપ અને શાસ્ત્રોના આલંબનથી નિરપેક્ષ સ્વ અનુભવ સ્વરૂપ હોય છે એ એના પૂર્વકાળમાં જે બુદ્ધિ સ્વરૂપે જે પ્રગટે છે એ ઋતંભરા અથવા તો પ્રાતિભ જ્ઞાન કહેવાય છે. આ વિશિષ્ટ બુદ્ધિ છે અને એને એક જગ્યાએ પરમકૃપાળુદેવે પરમાવધિ જ્ઞાનમાં મૂક્યું છે કે કેવળ જ્ઞાન ઉત્પન્ન થયા પહેલાં એ જ્ઞાન ઉત્પન્ન થાય છે અને પરમાવધિ ઉત્પન્ન થયા પછી બે ઘડીમાં કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે. તો જેમ અરુણોદય પછી સૂર્યોદય આવે છે પણ સૂર્યોદય પહેલાં અરુણોદય તો હોય છે એવી એની અવસ્થાનું એ જ્ઞાનનો અંશ અહીંયા પ્રગટવાનું શરૂ થાય. આ બધા જ ગુણો પાંચમી દ્રષ્ટિમાં આવે અને છઠ્ઠી દ્રષ્ટિના પૂર્વે આ પ્રગટતા થાય છે અને એ બધા પ્રગટે છે જો યથાયોગ્ય પ્રમાણે હોય છે તો જીવ એ સાતમી દ્રષ્ટિ જે પ્રભા દ્રષ્ટિ છે પ્રભા દ્રષ્ટિમાં એક ક્ષપક શ્રેણીની અંદર છે એ નિષ્પન્ન યોગી બધા ગુણો પ્રાપ્ત થાય યોગ પ્રાપ્ત થાય પણ એ એમને સિદ્ધાંત પ્રભા દ્રષ્ટિમાં પ્રાપ્ત નથી થતા એને આ પાંચમી પૂર્ણ થતા પ્રાપ્ત થાય છે. એટલે જેવું વિરતી ધર્મનો સ્વીકાર કરે છે એટલે વિરતી ધર્મ એટલે પ્રત્યાહાર પ્રત્યાહારનું યોગનું અંગ જાગૃત થાય છે એટલે જગતના પદાર્થોના સંગ તરફથી એની વૃત્તિ પાછી પડે અને એ બધા નિયમથી એ જીવ એ પદાર્થોના સંગ એનાથી થતો મોહ એનાથી થતા પરિણામ એ બધા પરિણામથી પર થતો જાય. આ શુદ્ધિનો આત્મશુદ્ધિનો ક્રમ અહીંથી શરૂ થાય આત્મશુદ્ધિનો ક્રમ. આત્માને જાણવું એક વાત છે જાણ્યા પછી તે આત્માને પરિશુદ્ધ કરવું કષાયોના મલિનતાથી વિષયોની મલિનતાથી એ આત્માને ક્રમશઃ શુદ્ધ કરવો માટે બધા ગુણસ્થાનકના પગલ આ બધા ગુણસ્થાનક છે. ગુણસ્થાનક એટલે ગુણ પ્રગટે તે એ ગુણસ્થાનક કયા આ 20 ગુણો કીધા આમ તો અનંત ગુણો છે ગુણો અનંત છે પણ જ્ઞાની પુરુષોએ તો એમાંથી જેટલા દ્રશ્યમાન અને પ્રગટ ગુણ હોય એની વાત કરી છે. એ પ્રગટ ગુણ કેવા છે કે એ એમનું વિચરણ હોય એમનો સંગ સાથેનો સંબંધ હોય એમનો સંસાર સાથેનો સંબંધ હોય ને ત્યારે આ મહાત્માઓના યોગીઓના જે ગુણો દેખાય એને આ પુરુષોએ લખ્યા હોય બાકી જે અવ્યક્ત છે એ ગુણોની કોઈ વાત અહીંયા નથી. પણ એ બધા સ્થિરા દ્રષ્ટિના અંતે અને કાંતા દ્રષ્ટિના પ્રારંભે આ બધા ગુણો આવે છે. આ બધા ગુણોની શરૂઆત થઈ જાય છે અને શરૂઆત થવાનું કારણ જીવને સમ્યક જ્ઞાન થયા પછી વેદ્ય સંવેદ્ય પદની પૂર્ણ સમજણ છે એનું આ પરિણામ. સૂક્ષ્મ બોધને કારણે શું બંધનું કારણ છે અને શું મોક્ષનું કારણ છે અને હવે એનો નિશ્ચય શું છે કે માત્ર શિવ પંથ હવે તો એને મોક્ષના કારણની જ ઉપાસના કરવી છે અને બંધના કારણની વયાવૃત થવું છે બંધના કારણથી વયાવૃત છૂટું પડવું છે પાછું પડવું છે. એટલે યોગના પ્રત્યાહાર અંગને પૂર્ણપણે લીધા પછી આ એના ધારણાની અંદર આ બધા ગુણોનું ધારણ કરવું પડે એવું આત્માના ગુણો એ શરૂ થાય છે. એટલે બધા ગુણો જે છે એ બધા અલૌકિક છે લોકોત્તર ગુણો છે. આ બધા સામાન્ય રીતે જે એની સમજ હોય છે એ સમજ કરતા કોઈ વિશેષ પ્રકારનું કારણ કે આત્મા સંબંધિત છે વ્યવહાર સંબંધિત નથી પણ પરમાર્થ સંબંધિત છે એટલે આ બધા ગુણો એને અહીંયા મૂક્યા છે. કોઈ વિશેષ પ્રશ્ન હોય તો કહો. ના ના શાસ્ત્રમાં લેખન વાંચનથી થતી મર્યાદા પૂરી થાય એટલે અનુભવની ભૂમિકા ઉપર આવે છે. આપણે કહેવાય ને આગમની ભૂમિકા યુક્તિની ભૂમિકા પછી અનુભવ એ પૂરી થઈ જાય. શાસ્ત્ર અનુભવની ભૂમિકાથી જાણે કે આવું ક્યાંય વાંચ્યું ન હોય કે સાંભળ્યું ન હોય કોઈ કહ્યું પણ ન હોય અને છતાં પણ પોતે પોતાના એ યોગ બળના અનુભવથી વસ્તુનું સ્વરૂપ પદાર્થનું સ્વરૂપ હવે જાણે છે. કૃપાળુદેવે લખ્યું કે અમે જે કહીએ છીએ કોઈ વાત શાસ્ત્રમાં ન આવે તો મૂંઝાશો નહીં, એમ જ છે. કેમ કે અમે અમારા અનુભવથી કહીએ છીએ, અને કઈ જગ્યાએ વાત મૂકી કે તીર્થંકરના હૃદયમાં આ વાત હતી તે અમે જાણીએ છીએ. તીર્થંકરનો સર્વજ્ઞનો આશય અમે જાણીએ છીએ. તો આ ઋતમ બરાબર છે. ત્યારે તમે શાસ્ત્રોનો મેળ જોવા જાઓ, ઘણા કૃપાળુ દેવના વચનામૃતના આધાર ઉપર શરૂઆતની અંદર તો બધા પંડિતોએ શોધાશોધ કરી હતી, પણ ક્યાંક મળે ને ક્યાંક ન મળે. પણ પ્રભુનું વાક્ય હતું કે તમે હવે એક પ્રયત્ન તો કરશો તો નહીં ભેગું થાય, કારણ કે આ કોઈ એક એવી સ્થિતિ છે. એટલે એ સ્થિતિએ પહોંચ્યા છે, એટલે એટલે હદ સુધી પહોંચ્યા છે, પ્રાતિભ જ્ઞાન સુધી છે, અરુણોદય સુધી છે, સૂર્યોદય બાકી છે, લગભગ કેવળ ભૂમિકા. એટલે ઘણી જગ્યાએ છે કે આ અનુભવેલી છે. આ પેલા 14માં 11મેથી લથડવાની વાત છે, પછી કોણ ક્યારે ક્યાં પડે છે, ક્યાં આવે છે, કે આ બધી વાતો તમને કદાચ મળે ને ન પણ મળે, પણ આત્માએ નજરો નજર જોયેલી અને અનુભવેલી વાત છે. અને શાસ્ત્ર મર્યાદાથી આવી ગઈ છે, શાસ્ત્ર મર્યાદામાં એ વાત નથી, એથી પર છે. એટલે આ પુરુષ છે આપણને શાસ્ત્રથી પણ પર દ્રષ્ટિવાળો પુરુષ, એના વચનોથી આપણે બેઠા છીએ. એટલે કહ્યું જીવ તો દશાવાદ પુરુષ નથી. એટલે એમના વચનામૃતની અંદર પણ વાંચતા વિચારતા ઘણીવાર આપણી મતિ પણ પહોંચે નહીં, છતાં ભાવ સાથે જઈએ તો પહોંચી શકીએ. આપણે પણ જો ભાવ સાથે જઈએ તો એના ભાવને તો આપણે સ્પર્શ કરી શકીએ, પણ એ ભાવ ભક્તિથી સ્પર્શ થાય. જેમ એણે તીર્થંકરને સ્પર્શ કરી લીધા, સર્વજ્ઞને સ્પર્શ કરી લીધા, અનંત જ્ઞાનીઓને સ્પર્શ કરી લીધા. આત્મસિદ્ધિ જ્યારે કહ્યું કે એને કહ્યું બધા જ જ્ઞાનીઓનું નિશ્ચય અહીંયા છે. પોતે કબૂલ કર્યું કે વર્તમાનની અંદર અમારી દશા નથી, એટલે અમે એવું કહેતા નથી કે અમે સર્વજ્ઞ છીએ, પણ છતાં કોઈ આ પ્રાતિમ જ્ઞાન જો કયો તો એ જ છે જે એને સૂર્યોદય સમય હતો. એટલે એમાં વસ્તુ સ્થિતિનો બદલ થતો નથી, કેનારની દશાનો બદલ થાય. એટલું કેનારની દશાનો બદલ થાય કે વસ્તુ સ્થિતિનો કોઈ ફેરફાર થતો નથી. એવી અદભુત જેને કહીએ, લગભગ એક એવી વાણી આપણને, તો તેને કહે પૂર્ણતાની વાણી, સહજ ઉદયગત વાણી, અને એક દશામાંથી નીકળેલી વાણી. આવી દશા પ્રાપ્ત કર્યા પછી પુરુષે જે કંઈ વાત લખી છે, દશા વિના જ લખી. એટલે ઘણીવાર એમ લખ્યું છે કે અમારું તો જે લખાણ છે, અમારું વેદન છે, એ જ અમારું લખાણ છે, બાકી તો જ્યાં ન આવ્યું હોય ત્યાં મૂકી દીધું, ઉદીર્ણા તો કરવી જ નથી. એટલે અહીંયા આ બધા ગુણો, એટલે આ બધા આચાર્યોની જે શાસ્ત્રો છે ને, એ પણ આ વાતને સાખ પૂરે છે.